मोघणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल महांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व धर्माणाम जैनम जयतु शासनम जैनम जयतु शासनम। नमस्समय साराय स्वानुभूत्याचकाश्यते चित्से भावाय भावाय सर्वे भावांतरंचिदे आत्मरूपयानुपम अद्भुत याहि लखे भवसिंधुतरो आत्मरूप। समय सार पूर्व रंग दीकार गाथा 31 पेरा पड़े स्वाध्याय प्रारंभ करे थे एमा उत्थानिका ऊपर थोड़ो विचार करीशु। आजे एमा कहे थे कि हवे निश्चय स्तुति कहे थे तेमा पहला ज्ञेय गायक ना शंकर दोष नो परिहार करी स्तुति कहे थे। निश्चय स्तुति इतले आत्मानी आराधना मोक्ष मार्ग नु पहलू कदम अर्थात मोक्ष मार्ग में पहलू कदम अर्थात तो मोक्ष मार्ग नु उद्घाटन इन निश्चय स्तुति कहे थे। हवे स्तुति जी एना माटे नी जी उत्थानिका में एक पंक्ति में जे दोष नो अभाव थाय से एनी मुख्यता थी कथन करी छे तेमा पहला ज्ञेय गायक न शंकर दोष नो परिहार करी स्तुति कहे छे। एक एक शब्द नो अर्थ आपणे गई वक्ते पण कर्यो हतो अत्यारे पण जोशु। पहला शब्द नो पण अर्थ छे ज्ञेय गायक शंकर दोष अने परिहार। आ दरेक शब्द नो अर्थ छे तुम्हा पहला एटला पहला नंबर नी स्तुति नी अहीं प्रारंभ करीए छे तो शुं बीजा प्रकार नी पण स्तुति होई सके छे तीजा प्रकार नी पण होई सके छे। के स्तुति तो एक ज प्रकार नी छे पण एना स्तर अलग अलग होय छे एना स्टेज अलग अलग होय छे। तो आ एक प्राथमिक स्टेज नी चर्चा अहीं कही छे। मैं गई काले एक खास बात कही थी कि अहीं आ स्तुति आराधना में ज्ञेय गायक शंकर दोष नो ज्यारे अभाव करवानुं कह्युं तो आ दोष श्रद्धाजनित दोष नी चर्चा छे। एक श्रद्धाजनित दोष ना भावनी वात छे अने एक चारित्र से बंदी अस्थिरता जन्य दोष ना अभावनी वात छे। वचन सार में जे चर्चा चाली रही छे हमणा साक्षात मोक्ष मार्ग नी ए पण निश्चय स्तुति नुं ज प्रकरण छे। जे 239-240 गाथाओ चाले छे नी बधी કેમ કે મોક્ષના કારણની ચર્ચા છે સાક્ષાત કારણની તો મુનિરાજની જે સ્તુતિ છે એ કયા પ્રકારની છે જે બીજા પ્રકારમાં આવશે એમાં ચારિત્ર સંબંધી દોષનું પરિહાર કરવાનું છે હે ને। અને પ્રારંભમાં જે મિથ્યાદૃષ્ટિ જીવ છે એને આરાધનાનો પ્રારંભ કરવો હોય તો શ્રદ્ધાજનિત દોષ છે એ દોષનું અભાવ કરવાનું છે। શ્રદ્ધાજનિત દોષ તો એ તો એક માત્ર અપરાધ છે રાગ દ્વેષનો દાતા છે એમ કહી શકાય। રાગદેશ જે છે એ ખરાબ આદત છે જીવની અને મિથ્યાત્વ છે એ ખોટી દાનત છે જીવની બેમાં અંતર ખ્યાલમાં આવવું જોઈએ હે ને। મિથ્યાત્વ શું છે ખોટી દાનત છે દાનતમાં ભૂલ છે અને દાનત બરાબર થઈ જાય તો પણ જે રાગદેશાદી એ ખરાબ આદત છે। ખરાબ આદત હોય તો પણ મુક્તિ નહીં થાય એની ચર્ચા હમણાં ચાલી રહી છે। છઠ્ઠા ગુણસ્થાનને કસ્ટડીમાં લીધું કાલે તમે જે પ્રશ્ન કર્યો હતો ને એમાં એક ખાસ વાત મારે બતાવી છે અને અત્યારે જે મેં સ્થાપના કરીને વિષયની એના આધાર પર ચર્ચા છે। બે પ્રકારે આરાધના કહી મુખ્ય તો આરાધના જે અત્યારે સ્ટાર્ટિંગમાં જે કહી ને જીતેન્દ્રિય જીન શ્રદ્ધાજનિત દોષને પહેલા મટાડો અને પછી ચારિત્રજનિત દોષમાં બે પ્રકાર કહ્યા એક સપક્ષણી અને એક ઉપસમક્ષણી એની ચર્ચા કરી। અહીંયા જે જે ચારિત્ર સંબંધી દોષ જે અહીંયા કહ્યા છે તો એમાં છઠ્ઠા ગુણસ્થાન બરાબર કસ્ટડીમાં લીધું, અને કેમ છઠ્ઠું ગુણસ્થાન લીધું એની નજર ગઈ ઉત્થાનિકામાં. સાંભળજો, કાલે આપણે જે ચર્ચા કરીએ હતી ને એની થોડીક ચર્ચા આપણે કરીએ છે, 239 જે હતું ને, હા એના રિલેટેડ જ છે. જો એ લખ્યું છે ઉત્થાનિકામાં છે 239 ગાથા, આત્મજ્ઞાન શૂન્યને સર્વ આગમ જ્ઞાન તત્વા સદ્ધાંત તથા સંયુક્ત સંયુક્તનું યુગપતપણું પણ અકિંચિત કરે છે. એના પહેલા જે આગળની ગાથા થઈ ગઈ ને એ તો બધાને ખ્યાલ જ છે. અગર જો કોઈ જીવ આગમ જ્ઞાન વગર કોઈ તત્વનો નિર્ણય કરે છે તો આત્માની સિદ્ધિ થતી નથી, અરે મુક્તિની સિદ્ધિ થતી નથી, એનાથી એના વગર નિર્ણય કરે છે. કોઈ આગમ અનુસાર તત્વનો નિર્ણય પણ કરી લે, સિદ્ધાંત પણ કરી લે, પણ સંયમને પ્રાપ્ત થતો નથી તો પણ મુક્તિની સિદ્ધિ થતી નથી. એક ત્રીજી વાત પણ ત્યાં કહી હતી કે કદાચ કોઈ જીવને આત્મજ્ઞાન નથી પણ સંયમ છે તો પણ કહે છે કે મુક્તિની સિદ્ધિ થતી નથી. એ બધી ચર્ચા આગળ કરી. અહીંયા કોઈ એનાથી વિશેષ ચર્ચા છે, ગજબની ચર્ચા છે. શું કહે છે? આત્મજ્ઞાન શૂન્ય. આત્મજ્ઞાન શૂન્યમાં અહીંયા અજ્ઞાની નથી લીધો. અહીં આત્મજ્ઞાન શૂન્ય એટલે શુદ્ધોપયોગ રહિત હોય એને આત્મજ્ઞાન શૂન્ય લીધું છે. કસાયનો કણ બી રહી જાય, અર્થાત એ કસાયના કણના અનુસાર પ્રવૃત્તિ કરે મુનિરાજ, તો પણ કહે છે કે અહીંયા વાસ્તવમાં મુક્તિની સિદ્ધિ થતી નથી. એની ચર્ચા જો આમના અન્વય આત્મગાથાનો અર્થ વાંચીએ છે. અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા, જો એક સમયસારમાં આવે ને પરમાણુ માત્રની પણ મૂર્છા એ અલગ વાત છે, અને દેહ પ્રત્યે પરમાણુ જેટલી મૂર્છા એ અલગ વાત છે. બંનેમાં ભાવ મોટું અંતર છે. અને હમણાં વાંચતા અહીંયા સાંભળતા સાંભળતા ખ્યાલ આવે, કેમ કે 2000 વર્ષ પૂર્વે આ ગાથા લખાઈ છે, 1000 વર્ષ પછી જે ટીકા કરી એમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ચર્ચા આવે છે, અને ગુરુદેવજી એના પર બહુ પ્રકાશ નાખ્યો છે. બહુ જ વ્યવસ્થિત છઠ્ઠા ગુણસ્થાનની નિંદા કરી છે. છઠ્ઠું ગુણસ્થાન એટલે શુભ ભાવ, શુદ્ધોપયોગમાંથી છૂટીની મુનિરાજ જે પરિણામમાં આવે છે એને છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. અને એ કઈ દશા છે? પ્રમત દશા. 1 થી 6 ગુણસ્થાન પ્રમત દશા, પ્રમાદ કહ્યું હે ને, અને 7મો ગુણસ્થાન અપ્રમત છે. અને પ્રમત સંયત, એક તો સંયમી પણ છે છતાં પણ પ્રમત છે, છઠ્ઠું ગુણસ્થાન હે ને. 5મો ગુણસ્થાન એક દેશ હે ને, એક દેશ સંયત, સંયત એક દેશ સંયત છે ને, એક દેશ સંયમ છે. અને 4થું ગુણસ્થાન અસંયમ. અને 1 થી 3 ગુણસ્થાન એ પણ અસંયમ ના છે. 1 થી 4 ગુણસ્થાન અસંયમ ના છે હે ને, તો પણ કહે છે કે જે મિથ્યાત્વ સહિતનું અસંયમ જુદું અને મિથ્યાત્વ રહિતનું અસંયમ જુદું. ખ્યાલ આ બધી ચર્ચા છે આ ગુણસ્થાનના લેવલમાં આ વાત ચાલી રહી છે હે ને. માની લો કે અજ્ઞાનીને જે અસંયમ છે, અજ્ઞાનીને જે ભોગાદીનો ભાવ આવે છે, જે 5 ઇન્દ્રિયના વિષયનો ભાવ આવે છે, એમાં સુખ બુદ્ધિપૂર્વક ના આવે છે, એને પાપમાં અને પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ છે, એટલે એનું એવું અસંયમ પ્રમાદી જીવ છે. 4થા ગુણસ્થાન વાળો જીવ પણ પ્રમાદી છે, અસંયમ રૂપ જીવન છે, પરંતુ એને પાપ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિની મર્યાદા તો છે જ નહીં. ત્યાં મર્યાદા 5મ ગુણસ્થાનથી થાય છે. 4થા ગુણસ્થાનમાં મર્યાદા નથી હોતી, પણ પાપ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ નીકળી જાય છે, અનૈતિક પાપ નીકળી જાય છે, નૈતિક પાપ હોય છે, અમર્યાદિત પાપ હોય છે. 5મ ગુણસ્થાનમાં એક દેશ પાપનો ત્યાગ થાય છે અને પુણ્ય પરિણામ વધારે થાય છે. 6થા ગુણસ્થાનમાં સંપૂર્ણ પાપનો નાશ થાય છે પણ પુણ્ય પરિણામ ઘણા હોય છે, છતાં બી એને પ્રમાદ કહ્યો. કેમ? કારણ કે સ્વરૂપથી શુદ્ધોપયોગથી વંચિત છે એને પ્રમાદ કહે છે. મુખ્ય પ્રમાદ તો એ છે, સ્વરૂપમાં લીન નથી એને પ્રમાદ કહે. કાલે પણ કહ્યું હતું કે દ્રવ્યાનુયોગની ભાષા અલગ છે. દ્રવ્યાનુયોગ કહે છે કે તું પુણ્ય પરિણામમાં છે કે પાપ પરિણામમાં છે અમને કોઈ મતલબ નથી. તું એમ કહે કે ભાઈ ક્યાં હતો, તો કે હું તો સવારે 7 વાગે જાઉં છું ક્યાં, મંદિરમાં જિનાલયમાં, અને પ્રક્ષાલથી શરૂઆત કરું છું, અને ક્યાં સુધી રહું છું હે ને, અષ્ટાનિક આદિમાં તો 11 વાગ્યા સુધી પ્રવચન ચાલે છે, ચર્ચા બી છેલ્લી હોય ત્યાં સુધી રહું છું. तो यहाँ द्रव्यन्यु कहे से कि तिथि सुन तू तो शुद्ध उपयोग मान थी ने तो मंदिर मा छे के घरे से इनने कोई मतलब नहीं तो आत्मा मान नहीं एले कैंसल तारी मुक्ति नो संभव नहीं बात ए छे द्रव्यन्यु गेम कहे प्रथमान्यु गेम कहे क्या सुधी पापों में पड़ा रहसो चरणान्यु गेम कहे अने पुण्य परिणाम आओ स्वाध्याय में आओ प्रक्षाल में आओ अने पछी त्यांथी तमे भेद ज्ञान करो त्या ए लेवल छे अलग अलग कंसेप्ट अलग अलग शैली छे हरेक अनुयोग नी और आज अनुयोग नी जे प्रवचन सार नी स्थापना करी छे अने आपणे चाली रह्यो छे एमां गजब नी वात ए छे जो बे वात कही कि एक कण जेटली भी एक कण मात्र नी परमाणु मात्र में पण उपाधि बुद्धि एकत्व बुद्धि होय तो एनी अभिप्राय नी वासनामां त्रण लोक ना पदार्थों नी वासना छे अर्थात तो एटला परिणाम मां पंचभूतगल परावर्तन बैठा छे हवे आपणने केटला पदार्थों प्रत्ये हम बुद्धि छे है ने आपणे तो केटली जग्याए एकत्व बुद्धि आपणे विकसित करी छे एक परमाणु ने एकत्व बुद्धि होय तो अहीं जुदी वात कहे छे के देह बुद्धि छूटी गया पछी पण देह प्रत्ये परमाणु जेटलो पण विकल्प रहे कण जेटली कशाय छे ने सम्यक दृष्टि ने कण जेटली कषाय गई से आमने कण जेटली कषाय बाकी रही से एटलो मोटो अंतर छे अने नीचे कषाय नो अभाव ज नथी एटली मंदता होई सके है ने कि नैमी ग्रवेक जी आवे एटली मंदता होई सके पर उपाधि बुद्धि होय तो कषाय ना अभाव नो प्रारंभ थतो नथी एवी बधी चर्चा छे एटला माटे जे मतलब के द्रव्यलिंगी जे साधु छे एने स्वभावनी दृष्टि न होवाथी એને વાસ્તવમાં ઉપાધિ બુદ્ધિ હોવાથી પુણ્ય આદિમાં એ મોક્ષનો અધિકારી નથી અને સમ્યક દ્રષ્ટિજી ભોગોમાં છે પરંતુ એમાં સુખ બુદ્ધિ ન હોવાના કારણે મોક્ષનો અધિકારી છે એ ચોથક એ સમયસારની પ્રમુખતાથી છે એને અહીંયા છે અધ્યાત્મ ગ્રંથ પણ ચરણાન્યુક સૂચક ચુલિકા હોવાથી વાત બદલાઈ જાય છે અહીંયા કહે છે કે નહીં એટલા એ નથી બી નહીં ચાલે એ તારે સંયમને પ્રાપ્ત થવું પડે છે સંયમ ને પ્રાપ્ત કરી લે શું થશે કે ના શું ધોપયોગ નો ઉપાય કરવો પડશે એમ કરી સાક્ષાત મોક્ષ માર્ગ નું વર્ણન આજે ગુરુદેવસિંહ કર્યું બહુ વિશેષ ચર્ચા કરી હવે એમાં એ ચતુર્ગુણસ્તર ની વાત ક્યાં બેઠી છે એ અર્થમાં જુઓ અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તી હોય છે ને તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી પછી તો ટીકામાં તો સર્વ આગમધર હોય તત્વ અનુસંધાન હોય સંયત હોય તો પણ આ ત્રણેય ચીજો હોય તો પણ આત્માની દ્રષ્ટિ છે તો પણ હે ને કેટલી બધી કહી કે જે પ્રવચન સાર સમયસાર લખવાનો ભાવ આવ્યો એ કયો ભાવ છે પ્રમાદ છે શત્રુગુણ સ્થાન વિકલ્પાત્મક છે પરિણતિ છે ગુરુદેવસિંહ બહુ ક્લિયર કહ્યું મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કશાના અભાવપૂર્વકની જે વ્યક્ત વિતરાકતા છે એ પરિણતિ છે પણ ઉપયોગ રૂપમાં શુભ ભાવ છે બધું જબરજસ્ત વસ્તુ છે ભાઈ એમાં ક્રમ કેટલો બધો છે જો સૌ પહેલા પાપ પુણ્યમાં ઉપાધિ બુદ્ધિનો ત્યાગ થાય હે ને પછી જે છે ને પંચમ ગુણસ્થાનમાં એક દેશ પાપનો ત્યાગ થાય છે અને શુભનો ત્યાગ નથી થતો ત્યાં સુધી શુભ ભાવમાં ની દ્રષ્ટિમાં ત્યાગ થાય છે શુભ ભાવનો ત્યાગ થતો નથી લાસ્ટ ટાઈમ બી કદાચ કહ્યું હતું પાપોના ત્યાગ કરવાનો નિયમ કરવામાં આવે છે અને શુભ ભાવનો ત્યાગ કરવાનો નિયમ કરવામાં નથી આવતો કોઈ દિવસ તમે નિયમ કર્યો કે હું ત્રણ વાર મંદિર જઉં છું હવે બે જ વાર જઈશ એવો કોઈ દિવસ ત્યાગ એ રીતે ત્યાગ કરીએ શુભ ભાવનો એવો કોઈ ત્યાગ થતો જ નથી શુભ ભાવના ત્યાગની વિધિ અલગ છે અને પાપ પરિણામના ત્યાગની વિધિ અલગ છે પાપ પરિણામનો ત્યાગ નિયમ લઈને થાય છે અને એના વાસ્તવમાં વ્રતાદિ દ્વારા પાપોનો ત્યાગ થાય છે પાપના ત્યાગનો નિયમ કરીએ ને રાત્રિ ભોજનનો ત્યાગ કરી દઈશું આ કરી દઈશું બધું કરીએ છીએ ત્યાગ પણ કોઈ દિવસ શુભ ભાવનો ત્યાગ કેવી રીતે કરે છે તો હવે બતાવે શુભ ભાવનો ત્યાગ કેવી રીતે થાય છે એટલે પહેલા તો હજી તો પાપોના ત્યાગની જ પ્રવૃત્તિ ચાલે છે હે ને ક્યારેક ક્યારેક શુદ્ધ ઉપયોગ હોય છે ચતુર્થા પાંચમા ગુણસ્થાનમાં પણ પાંચમા ગુણસ્થાનમાં એક દેશ પાપોનો ત્યાગ હોય સ્થૂલ પાપોનો ત્યાગ હોય સૂક્ષ્મ પાપોનો ત્યાગ ત્યાં પણ સંભવ નથી પાંચમા ગુણસ્થાનમાં પણ ચુલ્લક એલ્લક આરિકા સુધી છે અગિયારમી પ્રતિમાં એને મારે વિશેષ નથી ખોલો પણ બહુ મોટી ચર્ચા છે એટલે સંપૂર્ણ પાપોનો ત્યાગ છઠ્ઠા ગુણસ્થાને થાય છે અને શુભ ભાવનો ત્યાગ કેવી રીતે કરવાનો શુદ્ધ ઉપયોગમાં જવાથી શુભ ભાવનો ત્યાગ થાય છે શુભ ભાવના ત્યાગની બીજી કોઈ વિધિ નથી બરાબર આપણે શુભ ભાવનો ત્યાગ કેવી રીતે થાય છે અશુભમાં જઈને થાય છે અને મુનિરાજને શુભ ભાવનો ત્યાગ કેવી રીતે થાય છે શુદ્ધમાં જઈને થાય અંતર ખ્યાલમાં આવ્યું
કે સ્વરૂપમાં જ આવે છે, એટલે એમને થોડું પણ એ આવ્યું એમ એમ કહે છે. 28 મૂળ ગુણના પાલનનો ભાવ અહીંયા કહે છે પ્રમાદ છે, કેમ કે પ્રમદ્દશા છે. છઠ્ઠી પાંચ પરમાગમ લખ્યા ને, તો પાંચ પરમાગમ લખે આચાર્ય કુટકુંદ દેવે, તો એ કયો ભાવ છે? ધર્મ ભાવ છે કે કર્મ ભાવ છે? ખ્યાલ આવ્યો કે નહીં? એ ધર્મ ભાવ નથી, એ પ્રમાદ કહ્યો. અને એનું ફળ શું આવ્યું? એનું ફળ વાસ્તવમાં ગતિ આવી, ચાર ગતિ આવી, એમાં દેવ ગતિમાં ગયા, એને ગતિ રહી થયા નહીં ને. એટલો રાગ આવી ગયો ને, તો એટલો અહીંયા લખ્યું છે ને મોહ મડ કલંક, એને એ રીતે છે. એ રીતે આ બધી ચર્ચાઓ આવે છે. જો આમાં જે પહેલી આપણે જે ઉત્થાનિકા લીધી છે ને, એના એમાં આ વાત બધી ગર્ભિત છે. આ વિષય બીજો નથી એમ સમજી લો. આપણે જે લીધી ને સ્તુતિ ચાલે, આ બી પ્રવચન સારમાં બી આરાધના છે આ મુનિરાજની. છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે તો આરાધના વીક પડી જાય છે, અને સાતમા ગુણસ્થાનમાં આવે ત્યારે આરાધના વિશેષ થાય છે. એ રીતે એમને એમ કહ્યું છે, એ રીતે છે. જો આજે કાલે બી તમે મિથ્યાજ્ઞાનની બી ચર્ચા પછી પૂછી હતી, છેડી દીધી હતી ને આજ વિતરણમાં, મૂળ શ્રદ્ધાની ભૂલની ચર્ચા તો સમસ્યાની મુખ્યતા હતી. શરણાનિયોગ ચુલિકામાં શ્રદ્ધાની સમ્યકપણું તો છે, હવે કે તું સંયમપણું થા, અને સંયમમાં પણ બાહ્ય સંયમ નહીં, શુદ્ધ ઉપયોગમાં જઈ શકાય એ લેવલની વાત છે. અહીંયા શુદ્ધ ઉપયોગમાં નહીં જાય તો કે તારું કોઈ બી સંયમ પાલન કરે છે, પાંચ એરિયા સમિતિ આદિ બરાબર અંકુશિત પ્રવૃત્તિ કરે છે, બધું જ કરે છે, પરંતુ કહે છે કે તું શુદ્ધ ઉપયોગમાં નથી જતા, તો કારણ નહીં થાય, કામ નહીં થાય. જો એક બીજી વસ્તુ બતાવો, આ બધા બહુ ટર્મ્સ છે કે નિયમથી મુનિરાજ જે નમો લોહે શબ્દ સાહુણમમાં જે આપણે નમસ્કાર કરીએ છીએ, તો એમને છઠ્ઠા સાતમાનું જે છે નિયમથી અંતર્વૃત કાલમાં સાતમામાં આવે જ છે. અને છઠ્ઠા ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનનું ટોટલ મારીએ એમના જીવનમાં, તો સાતમા ગુણસ્થાનથી ડબલ સમય છઠ્ઠા ગુણસ્થાનનું હોય છે. છતાં પણ એ અંતર મુહૂર્તના અંતર બધી મેનેજમેન્ટ થાય છે. હર અંતર મુહૂર્તમાં ભલે આચાર્ય કેમ ના હોય, ભલે સંઘનું સંચાલન કેમ ના કરતા, ભલે ઉપાધ્યાય કેમ ના હોય, ભલે જે સંઘોમાં પઠન પાઠન કેમ ના કરાવતા હોય, પણ આ એમની જે મુનિ રહેવાની ભાવલિંગને કાયમી રહેવા માટેની એક શરત છે, એક કન્ડિશન મૂકી છે આગમમાં, કે હર અંતર મુહૂર્તમાં મુનિરાજ સ્વરૂપમાં લીન થઈને સ્વાદ લઈ આવે, તો જ એ મુનિપણું ટકે છે, નહીં તો ભાવલિંગ ટકતું નથી. એ જો જે હર અંતર મુહૂર્તવાળી જો કન્ડિશન એ નથી કરતા બરાબર પાલન કરતા, તો એ દ્રવ્યલિંગીમાં જતા રહેશે. પછી દ્રવ્યલિંગી પંચમ ગુણસ્થાનવાળા થઈ શકે, ચોથાવાળા બી થઈ શકે, કે પહેલાવાળા બી થઈ શકે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે આખી બધી વ્યવસ્થા એકદમ ગુણસ્થાનોના પરિપાટીમાં આ બધી વિશેષ આધ્યાત્મિક એંગલથી આ વાતો છે, હે ને. બાકી જે કર્મની ઓરથી તો આ તમે ભણી લેજો. આપણે પંડિતજી છે ને ભાઈ, આપણે અહીંયા તમારે, હા, સોમિલભાઈ પાસે ભણી લેજો બાકીની જે કર્મની થિયરી, આ આધ્યાત્મિક એંગલ આ છે એના. તો એ બધી મેટરો અહીંયા છે. તો અહીંયા શું કહે છે, જુઓ. અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તી હોય, એટલે એમને ઈર્યા સમિતિ પૂર્વક ચાલવાનો રાગ આવ્યો, અને એમને જે શિખરજી આદિની વંદના કરવાનો ભાવ આવ્યો, તો શું ચૂક્યા? મુક્તિ ચૂકી ગયા. ગજબ છે. પેલા કે જયારે મતલબ કે શિખરજીની વંદના કરવાનો ભાવ આવ્યો, તો કહે છે કે મુક્તિ ચૂકી ગયા. આ કેવી ગજબની વસ્તુ છે. હવે આપણે શું શું ચૂકી શકીએ છીએ સમજી લેવાનું. આપણો ઉપયોગ ક્યાં રમે છે, ક્યાં ફરે છે, એ બી વાસ્તવમાં ઉપાદેય બુદ્ધિ પૂરક. પાછો ઉપાદેય બુદ્ધિ વગરનું હોય તો એનું સંસારને પતિત થવાનું કામ ચાલુ છે, છતાં બી સંપૂર્ણ સંસાર મટવા માટે તો જેને અંતિમ ભાવ હોય છે જે જીવને, એ વાસ્તવમાં શુદ્ધ ઉપયોગમાં કમાલ કરી લે છે. એના વગર સંભવ નથી. નિર્વિકલ્પ દશા જ એકમાત્ર શુદ્ધ અવસ્થા છે જીવની. અને વિતરાગતા એને જ કહેવાય, જાણે પણ કશાય ના કરે, એ જ વાસ્તવમાં શુદ્ધ અવસ્થા છે. અને એની એ ક્વોલિટી અત્યારે ડેવલપ થાય છે. તો સકલ ગે ગાયક તદપી નિજાનંદ રસલીન, સર્વગેવને જાણવા છતાં પણ આનંદમાં રહે છે. એ અત્યારે જે ચતુર્થ ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગની જે નીવ ડાલી છે, અને આગળ એની તારતમ્યતાનો વિકાસ થાય છે, એ આગળ જઈને એ વિકાસમાં પરિણમે છે. આખી આખી જે આરાધનાનો માર્ગ ને મુક્તિનો માર્ગ જે છે, એ આ રીતે આગળ વધતો હોય છે. એ રીતે સમજવું. થોડુંક વાંચીએ છીએ ટીકા, વાંચી લઈશ હું, આને એક એક શબ્દમાં નહીં લઉં, કેમ કે આપણો વિષય બીજો છે, છતાં આને કનેક્ટેડ છે. જો સકળ આગમના સારને હથેળીમાં રહેલા આમળા સમાન કર્યો હોવાથી
हस्ता मन कवत कमकलवत कमलवत स्पष्ट जानतो हुआ थी जे पुरुष भूत वर्तमान भावी स्वोचित पर्याय सहित अशेष द्रव्य समूह ने जानना रा आत्मा ने जाने से अहिया सुधी ख्याल आयो थोड़ी कठिन भाषा आज प्रवचन साहब ने तमने इन गुरुदेव जी ना प्रवचन थी खुलासा छे घना छे जो सांभळो सगळ आगम ना सार ने हथळी में रहेला आमळा समान कर्यो होवाथी जे पुरुष भूत वर्तमान भावी स्वोचित पर्याय सहित अशेष द्रव्य समूह ने जाननारा आत्मा ने जाननारा आत्मा ने जाने छे श्रद्धे छे कोने जाननारा कोने जो आ प्रवचन सार ज्ञान प्रदान शैली छे छ द्रव्यो ने अशेष एटले सर्व द्रव्यो ने पण केवी रीते भूत वर्तमान भावी स्वोचित पर्याय सहित स्वोचित एटले थवा योग्य पर्याय हेने ए उचित पर्याय एमां गुरुदेव से क्रमबद्ध लई आवे સાંભળ્યું તો તમે પ્રવચન એમાં ક્રમબદ્ધ લઈ આવે એટલે કે જે બી છ દ્રવ્યો છે એ છવે દ્રવ્યોને જાણે છે અને બધી પર્યાયને પણ જાણે છે પણ સ્વોચિતનો બીજો ભાવાસન શું કરાયું કે જે પર્યાય થાય છે બધી ક્રમબદ્ધ થાય આવું જેને અહેસાસ થાય એને વિકલ્પ ક્યાં રહે એ જ નિર્વિકલ્પ થઈ શકે આ નિર્વિકલ્પ થવાનું બેઝ અહીંયા ધ્યાન પ્રધાન શૈલીમાં એ જીવ ખરેખર એ આત્માને જાણવામાં લાગશે આત્માને જાણશે એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેશે ખ્યાલ આવી ગયો ને બધા છ દ્રવ્યોની સિસ્ટમ જાણી લીધી શું છે છ દ્રવ્યોની સિસ્ટમ અનંત ગુણાત્મક છે અને એની પર્યાય સ્વોચિત જેવી થવાની હોય એવી જ થાય છે જયારે થવાની હોય ત્યારે જ થાય છે ક્રમશઃ થાય છે નિયમિત થાય છે વ્યવસ્થિત થાય છે સ્વાધીન થાય છે તો આપણે શું કરવાનું રહ્યું એટલે લીન થવાનું રહ્યું સ્વરૂપમાં રમવાનું રહ્યું મજા કરવાની રહી નિર્વિકલ્પ થવાનું રહ્યું હે ને વિકલ્પ ની વ્યર્થતા ભાષિત થઈ ગઈ આ ખ્યાલ આખો કન્સેપ્ટ આ રીતે છે તો એ રીતે કહે છે કે હવે સાંભળો જાણે છે શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે કોને ઉપયોગને પણ ફેલાવા દેતા નથી સમેટવાનો માર્ગ છે મર્યાદામાં રાખે છે એટલે રાગની પણ મર્યાદા આવી ગઈ ભોગોની પણ મર્યાદા આવી ગઈ અને કેટલી મર્યાદા આવી ગઈ હે ને મહાબ્રહ્મચર્ય વ્રત થી રહે છે એમ કહ્યું એમને બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન કરે છે તો એવી એટલી મોટી મર્યાદા આવી ગઈ બરાબર રાગમાં સંપૂર્ણ 28 મૂળ ગુણ કહ્યા ને 28 મૂળ ગુણ કહ્યા યદ્યપિ આશ્રવ તત્વ વિભાવ ભાવ પણ ગુણ એટલે કહ્યા કે સંયમને પ્રકાશે છે એમનું જે જીવન છે ને મુનિરાજનું સંયમને પ્રકાશે છે એમનું અહિંસારૂપ જે બાહ્ય ચર્યા છે એને પ્રકાશિત કરે છે એટલું જ નહીં એને લઈને અંતરંગની વિતરાકતાનું સદ્ધાન કરાવવામાં કારણ બને છે આટલી વિતરાકતા કે પરમાણુ માત્રની પણ જરૂર નહીં બાલકવત ઇન્દ્રિયોમાં વિકાર નહીં અને પરિણામોમાં પણ વિકાર નહીં યથા જાત રૂપ જેમ બાળક જન્મે તો કોઈને વિકાર આવે બાળક હોય નાનું બાળક હોય નગ્ન જ આવે છે ને તો કોઈને વિકાર આવે છે તો કેટલું નિર્દોષ હોય છે ઇન્દ્રિયો પણ નિર્દોષ અહીંયા તો અને પરિણામ પણ નિર્દોષ એમાં પણ વિકાર નહીં એવું સ્વરૂપ થઈ જાય છે મુનિરાજોનું તો એ કહે છે કે એમની એક લિસ્ટ બની જાય છે આનાથી એક ટકો પણ વધારે કસાય ના આવે જે 28 પ્રકારની કહી ને એનાથી ના આવે વધારે એ રીતે કહ્યું જો એ બી બધા શુભ વિકલ્પ છે અશુભ તો છે જ નહીં ત્યાં પાપ તો છે જ નહીં પાપ ઉદય હોઈ શકે છે પાપનો પણ પાપ પરિણામ ના હોઈ શકે અને પાપનો ઉદય નડતો નથી આપણને પણ પાપનો ઉદય નડતો નથી અને પુણ્યનો ઉદય સહાય કરતો નથી આ બે વાત ધ્યાનમાં રાખવું ત્યાં તો આત્માની કોઈ મેટર જ નથી એ રીતે છે જો હા અને તે પુરુષ આગમ જ્ઞાન સંયમિત રાખે હવે સાંભળો તે પુરુષને આગમ જ્ઞાન તત્વસિદ્ધાંત સંયત્વનું ઉપયુક્તપણું હોવા છતાં પણ જો તે પુરુષ જરાક મોહ મળ વડે બસ પાત પતી ગઈ ખ્યાલ આવે કે નહીં હવે બાહ્યની તો બાકી તો અત્યારે વર્તમાનની પરિસ્થિતિ તો અહીંયા કઈ મેળ જ નથી ખાતો અને વાસ્તવમાં ચરણાનયુગ ચુલિકામાં જે મુનિરાજનું સ્વરૂપ કહ્યું છે ને એ આપણે તો આપણે જયારે મુનિ થશું ત્યાં આવા જ મુનિ થશું એમ એના માટે છે એને બાકી ધર્મશાળાઓ બંધાવીને હોસ્પિટલો બંધાવીને એ તો મુનિરાજનું કામ જ નથી હે ને અને શ્રાવકમાં એના શ્રાવકનું જીવન એના વગર ના શોભે અને મુનિરાજના જીવનમાં એ હોય તો કહે છે કલંક છે અપરાધ છે એટલી મોટી ચર્ચા છે અને દ્રષ્ટના જીવનમાં એવા ભાવ ના આવે તો દરિદ્ર છે બે વસ્તુ બહુ બેલેન્સ સમજવી અને એવો ભાવ આવે એનું મહત્વ રાખે એમાં ઉપાધિ બુદ્ધિ કરે તો એના જેવો પાપી કોઈ નથી ગ્રસ્ત પણ એટલે એવા ભાવ આવે પણ એનું મહિમા આવે
એનાથી પોતાને એમાં ક્રેડિટ માને પોતાની, તો કહે છે કે પ્યોર મિથ્યા દ્રષ્ટિ છે. જો રાગાદી ભાવ આવે છે ને, જે પણ બહારમાં જે દયા દાન વ્રત આદિના ભાવ આવે છે ને, એ ચારિત્ર ગુણનો વિભવિકારી પણ બનશે. આપણને પૂજાનો ભાવ આવ્યો છે, સ્વાધ્યાય કરવાનો ભાવ આવ્યો છે, એ કયા ગુણનું પરિણમન છે અને કેવું પરિણમન છે? ચારિત્ર ગુણનું વિકારી પરિણમન છે. વિપરીત નહીં, વિપરીતતા શ્રદ્ધાને લઈને આવશે, આ વિકારી પરિણમન છે. ચારિત્રનો મળ છે એમ કહ્યું શાસ્ત્રોમાં, બરાબર છે? અને જે પણ શાસ્ત્ર સંબંધી જ્ઞાનનો ઉગાડ છે, ક્ષરક્ષમ જ્ઞાન છે, બરાબર છે? અને જે સંબંધી જાણકારી નથી, ઔદૈક જ્ઞાન છે. તો આ પણ વિભાવરૂપ જ્ઞાન છે, ઇન્દ્રિયોના માધ્યમથી જાણે છે, વિપરીત જ્ઞાન નથી. તો વિપરીતતા ક્યાં બેઠી છે? શંકર દોષ શ્રદ્ધામાં. એવું ગાઢરૂપ જ્ઞાનને પોતાનું સ્વરૂપ માને, એનો મહિમા માને, એમાં હિન અધિક અનુભવ કરે, એને લઈને પોતાનું અવલોકન મૂલ્યાંકન કરે, અને બાહ્યમાં જે આચરણના જે ભાવ છે, બહારમાં જે દયાદાન વ્રત જે બી છે, એને ધર્મ માને, તો કહે છે કે એ જ આચરણ, એ આચરણ કેવું છે? મિથ્યા ચારિત્ર છે. એ બી કારણ તમે જવાબ અહીંયા આવી ગયો. તો કેટલી બધી વસ્તુ છે, બે નિરૂપણ ભાષાઓ છે, એક મોક્ષ માર્ગનું નિરૂપણ અને એક તત્વનું નિરૂપણ. જયારે તત્વનું મોક્ષ માર્ગનું નિરૂપણ હશે, ત્યારે બાહ્યમાં આ જે બધા ભાવો છે, એને દયા દાન વ્રત આદિ પૂજા પાઠ આદિના ભાવો છે, તો એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાશે, અથવા પૂર્વોત્તર વ્યવહાર કહેવાશે. કેમ કે જ્ઞાનીઓને સાધક દશામાં આત્માની અનુભૂતિ સાથે બાહ્યમાં આવી જ ચર્યા હોય છે, આનાથી વિરોધમાં નથી હોતી. એટલે મોક્ષ માર્ગનું જયારે પ્રકરણ હશે, ત્યારે એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાશે. પણ જયારે એ જ મોક્ષ માર્ગી જીવ તત્વનું નિરૂપણ કરશે આચાર્ય કુંકુન દેવ, ત્યારે એ કહેશે કે વ્યવહાર મોક્ષ માર્ગ કયું તત્વ છે? તો આજે આવી ગયું કે આશ્રવ તત્વ છે. એ આશ્રવ તત્વ એ પ્રમાદની દશા છે, પુરુષાર્થની દશા નથી, પુરુષાર્થના કમજોરીની દશા છે, હે ને? એટલે મંદિરમાં આવું એ પુરુષાર્થની કમજોરીની દશા છે એમ કહ્યું. સ્વરૂપની અપેક્ષા છે, હે ને? દરેકની અલગ અલગ જે અલગ અલગ લાગે છે ને, એમને એ છે. જો એમને જ્ઞાનીઓને મુનિરાજોને સુભામાં આવું મજબૂરી છે, શુદ્ધાત્મામાં રહેવું જરૂરી છે, અને આપણે સુભાવમાં આવવું જરૂરી છે, કેમ કે આપણે પરિણામ જ ખોટા છે એટલા, હે ને? આજે આપણે તત્વનો વિચાર કરવો જરૂરી છે એમ કહે. સુભાવમાં આવું એટલે કોઈ દયાદાન પાડવાની વાત નથી, એમાં તત્વનો નિર્ણયની વાત છે. મુખ્યતા આપણે જે સુભાવની ક્વોલિટી જે છે ને, એ ક્વોલિટી મેન્ટેન હોવી જોઈએ, તત્વના નિર્ણયવાળી ક્વોલિટી મેન્ટેન હોવી જોઈએ. માત્ર પ્રવૃત્તિ અને કષાયની મંતારૂપ વિશુદ્ધિ એ કે મુક્તિના માર્ગમાં કોઈ કાર્યકારી નથી, અને એ વાસ્તવમાં પાંચ લબ્ધિમાં એ વિશુદ્ધિમાં નથી આવતું. વિશુદ્ધિ લબ્ધિમાં આ પરિણામ નથી આવતું. તત્વ નિર્ણયવાળી વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ લબ્ધિમાં આવે. કેટલી બધી મેટર્સ છે, અને આ જે આ બેઝિક ખ્યાલ નહીં હોય ને, તો બની શકે કે આપણે આ ફિલ્ડમાં રચા પચા રહેશું પણ બ્રહ્મમાં રહેશું, અને બ્રહ્મમાં રહેવું ના પોસાવું જોઈએ સાહેબ. એક સમય પણ બ્રહ્મમાં રહેવું ઠીક નથી, ખ્યાલ આવે? બ્રહ્મમાં રહેવું ઠીક છે. હું છું ભગવાન આત્મા, હું છું પરિપૂર્ણ, હું છું શુદ્ધ, અને હું અજર અમર છું, અને હર સમય હું ક્યારે જતો રહીશ તો ક્યારે જતો રહીશ, તો એવા બ્રહ્મમાં રહેવું ઠીક છે. અને એવા બ્રહ્મથી રહેવામાં શું ઉપલબ્ધિ કરી લીધી આકુરતા સિવાય, અને આઠ ધ્યાન સિવાય બીજું શું કરી લીધું, કર્મોને બોલાવવા સિવાય બીજું શું કરી લીધું? ખ્યાલ આવે? આ છે એક્ઝેક્ટલી વસ્તુ, આ છે. એટલે આ બધી જ વસ્તુઓ અંતરંગની વૈરાગ્ય પરિણતિ અને વિતરાગ પરિણતિને માટે અગર આ બાહ્યનું એન્વાયરમેન્ટ કામમાં આવતું હોય, તો એને સુભાવને, એવા સુભાવને શાસ્ત્રમાં સ્થાન વ્યવહાર તરીકે આપવામાં આવ્યું, અને એ બી જાણેલા પ્રયોજન તરીકે, આદરરૂપ નહીં. કેટલી ટર્મ્સ સાથે કોઈ વાત આચાર્ય મૂકી દે કે કોઈ બી જીવ એને બારી ના કાઢે વેપારીઓની જેમ. ના ખ્યાલ આવે? વેપારીઓ કેવી બારી કાઢે? મોદી ગમે એટલા નિયમો બનાવે, હે ને? વેપારીઓ એટલા હોશિયાર હોય છે કે કોઈને કોઈ બારી કાઢી લે છે ને, એને હે લો પુલ્સ કાઢી લે. તો એવું આમાં નહીં નીકળે. આ ઉલ્લંઘન નહીં થાય, ભગવાનની વાણી છે, ક્યારે ઉલ્લંઘન નહીં થાય. પણ ચાર ચતુર્થ કાલ હોય, પંચમ કાલ હોય, તો પણ એ વાસ્તવમાં ઉલ્લંઘન નથી થતું. જે સિદ્ધાંતો બતાવે છે એની વિરુદ્ધમાં કાર્ય નહીં થાય. તમે ગમે તે રીતે પૂછો તો પણ એ રાગમાં ધર્મ જેવી વાત ન જ્ઞાનીના મોઢેથી નીકળશે, ન કોઈ શાસ્ત્રમાં એવો સાર નીકળશે. એ કેટલી વસ્તુ છે. જ્યાં જેટલું સ્થાન આપવામાં આવ્યું છે એટલું એનો પણ નિષેધ નથી, મુક્તિના માર્ગમાં એ બે સાથે ચાલે છે એટલે કહ્યું છે. તો એ બતાવવા કહ્યું છે કે એનાથી વિરુદ્ધ ચર્ય ના હોય. આત્માની આત્માનો પ્રેમી જીવ હોય છે એ ક્લબોમાં જોવા ના મળે એમ કહેવું છે. એ ફાલતુ જગ્યાએ જોવા ના મળે, તત્વ ચર્ચામાં નુક્કડ પર ના હોય એ જીવ, એવો ટાઈમ ના હોય એની પાસે. એ તે કહે તો બાહ્યચર્યાનું, છતાં પણ કોઈ કહે કે બાહ્યચર્યા એવી હોય તેથી શું તત્વ નિર્ણય કર્યો કે નહીં, એવી રીતે મુનિરાજ ને કહે કે 28મું ગુણનું નિરતિચાર પાલન કરીએ છીએ સાહેબ. કોઈ મુનિરાજ કહે તેથી શું, શું ધોપયોગનો લોસ કર્યો છે એનું શું, મોટો લોસ કરીને આવે છે મુનિરાજ. શુદ્ધોપયોગનો લોસ એ જીવનમાં સૌથી મોટો લોસ હે ને. વિતરાગ રહેવાનો જે પ્રસંગ છે એ ચૂકી જવો એ સૌથી મોટો લોસ. બરાબર છે ભવિનભાઈ? હા, એ બધું લાગુ આપણે પડે છે, આપણે બી પડે છે, એમને તો પડે જ છે. નહીં તો કે આ તો મુનિરાજની વાત છે, તો એ છઠ્ઠા સાતમા વાળાની વાત છે. અરે એ લેવલથી નીચે તો આપણે બી રાગમાં અને રાગનો પ્રેમ શાના માટે. રાગમાં રહેવું મજબૂરી લાગે છે સાહેબ, વાત બરાબર છે, પણ રાગનો પ્રેમ રાખવો મજબૂરી થોડી છે. વાત તો એ ઉભી થાય છે ને, મારું હું જ્યાં કહું છું ખ્યાલ આવ્યો અક્ષયભાઈ? રાગમાં રહેવું મજબૂરી છે અમારી, એવી જાતિની પરિણતિ તૈયાર નથી. પણ રાગ પર પ્રેમ રાખવો, ઉપાદેય બનવું રાખવું, એના માટે શું મજબૂરી છે ને? ઘરમાં રોટલા બનાવવાનો રાગ આદિ ને એવી રીતે જીવન તો છે ના નથી, પણ કોઈ બનાવી શકતું નથી એવો નિર્ણયને પોષવા માટે કોણ રોકે છે તમને? તો એના માટે તો કોઈ મજબૂરી નથી. તો એ કન્સેપ્ટ બધી જગ્યાએ આગળ વધતા વધતા ડેવલપ થાય છે. તો અહીંયા કહે જોરદાર વસ્તુ છે, જુઓ. હવે એવો પુરુષ જે જાણે છે, શ્રદ્ધે છે, સંયમિત રાખે છે, અને ચારિત્ર પણ ઉત્કૃષ્ટ છે, પૂજ્ય છે, જેનું ચારિત્ર પૂજ્યમાં આવે છે. હે, નીચેનું ચારિત્ર પૂજ્ય નથી. અસંયમનું કોઈ બી ચારિત્ર આંશિક પ્રગટ થયું છે મુક્તિના માર્ગમાં, ભલે એને સમ્યકપણું કરી લીધું છે, પણ એ પૂજ્યપણું તો નથી આવતું. કેમ કે ત્યાં તો ભોગોમાં પ્રવૃત્તિ છે. કેવી રીતે કરે હે ને? સૌધર્મ ઇન્દ્ર હોય કે ચાહે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, કોઈ પણ હોય, તો કે સંયમપણું પૂજ્ય હોત, અસંયમપણું પૂજ્ય હોતું નથી. તો અહીંયા તો પૂજ્યપણું પણ આવી ગયું છે. તો પણ જો એવી ખબર લે છે આચાર્ય અમરચંદ્ર દેવ ટીકામાં, તે પુરુષને એવા આત્માને આગમ જ્ઞાન તત્વાર સિદ્ધાંત સંયત્વનું યુક્તપણું આ વ્યવહારત્નત્રય. આગમ જ્ઞાન તત્વાર સિદ્ધાંત ને સંયત્વપણું એ કયું છે? વ્યવહારત્નત્રય. વ્યવહારત્નત્રય કઈ પરિસ્થિતિ છે? પ્રમાદની પરિણતિ છે. અને નિશ્ચય રત્નત્રય વિતરાગ પરિણતિ છે, પુરુષાર્થ છે, પ્યોર કીર્તિ છે. એ જો અહીંયા જૈન શાસનમાં ભક્તિને શક્તિ નથી કહી, ભક્તિને કમજોરી કહી છે અહીંયા. નિશ્ચય ભક્તિ છે એ શક્તિ છે, અને વ્યવહાર ભક્તિ છે કમજોરી છે. આખી વાત બદલાઈ જાય છે. દુનિયાની દ્રષ્ટિ અલગ છે, અહીંયાની દ્રષ્ટિ અલગ છે હે ને. લોકો એ ભક્તિથી હે ને મુક્તિ માને છે, તો વ્યવહાર ભક્તિ મુક્તિનું કારણ નથી. વ્યવહાર ભક્તિ વૈરાગ્ય છે, અને નિશ્ચય ભક્તિ વિતરાગતા છે. આવું કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? તો આ રીતે વૈરાગ્ય અને વિતરાગતા સાથે ચાલે છે, અને વૈરાગ્યના એન્વાયરમેન્ટમાં, વૈરાગ્યના કાલમાં વિતરાગતાનો ઉપાય આત્માર્થી જનો અને જ્ઞાની જનો કરતા હોય છે, અને વિશેષ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરી અને નિશ્ચિત સ્તુતિને પ્રાપ્ત થતા હોય. અને એનું ફળ શું આવે છે? આવ્યું ને કેવલ જ્ઞાન આદિ અનંતતા ગુણોમાં અનંત આવી જાય છે, અને સિદ્ધ અવસ્થા આવી જાય છે, અશરીરી વાત આવી જાય છે ત્યાં સુધી. તો આખો માર્ગ તય કરતા પહેલા જેટલા બી આ ટર્મિનોલોજી ટર્મ્સ છે, જે પણ છે, એ બુક ક્લિયર હોવી જોઈએ. આપણે ક્લિયર હોવી જોઈએ, એના પર ભરોસો આવવો જોઈએ, અને આપણા જીવનમાં એનું શું આવવું જોઈએ? આપણા જીવનમાં એનું એપ્રોચેબલ હોવું જોઈએ. આ જો એપ્રોચ નથી થતો તો કોરો ને કોરો રહે. ગુરુદેવજી કે કેવલી આગળ પણ રહી ગયો કોરો. એવા મોટા મોટા મહાન શ્રોતા, મહાન વક્તા, એની પાસે જઈને આપણે આવ્યા છીએ એને ખબર નહીં. પણ એવું જરૂરી નથી. કેમ? કેમ કે કોઈનાથી કાર્ય થતું નથી. એને એ જ મારી રીતના જીવે સિંહની પર્યાયમાં કાર્ય કર્યું હે ને. ભલે એ દાદા હતા આદિનાથ ભગવાન એમને એ જીવનમાં, તો પણ ન માન્યું તો ન માન્યું હે ને. એ રીતે વિરોધ કર્યો, વાત ન બેસી, છેક સિંહની પર્યાયમાં જઈને નક્કી કર્યું હે ને. મૂછ હતી ત્યારે નક્કી ના કર્યું, પૂછ હતી ત્યારે નક્કી કર્યું. વિચાર તો કરો કેવી કેવી જાતિનું વર્ણન છે, ક્યારે કઈ ક્યારે કામ થઈ શકે છે એ વસ્તુ. જો કોઈ બાહ્યમાં કોઈ કન્ડિશન્સ નથી એને. અંતરંગમાં તમારી પાસે જે સંગી પંચેન્દ્રપણું હોય અને પાંચ લબ્ધિપૂર્વકની અંતરંગ પરિણામ હોય, તો કહે છે કે પ્રતીતિને યોગ્ય વાતાવરણ છે. તો એ વાસ્તવમાં એની અંદર આત્માની દ્રષ્ટિની ટ્રેનિંગ લઈ અને કામ આગળ થઈ શકે છે. ક્યાંય કોઈને મળવાની વાત જ નથી અહીંયા. એ રીતે ઘણી બધી ચર્ચા આવશે આપણી પાસે. હજી 31મી ગાથાના બીજ નાખી રહ્યો છે. ક્યાંક લાસ્ટ ટાઈમ એક જ દિવસ હતો અમારી પાસે, આજે તો ઘણા દિવસ છે ને, છતાં છેલ્લો દિવસ આવશે એટલે દિવસ ઓછો પડ્યો. એવું ખબર નહીં, સ્વરૂપ જ છે, મોહિયોનું સ્વરૂપ જ એવું છે. રાગી હોય ને કે આ બતાવું આ બતાવું આ બતાવું, એ રીતે છે. તમે મેં જોયું છે, પાંચ રૂમ નો ફ્લેટ લો ને તો બી એક રૂમ ઓછો પડે છે, ત્યારે બી એક રૂમ ઓછો પડે, નિયમ જ છે ને. બધું જ બરાબર, બે બે એક્સ્ટ્રા હોય તો બી, એક વિદ્વાન આવે તો રોકાણ માટે હજુ એક જોઈતો હતો રૂમ. બસ એ આ રાગનું સ્વરૂપ છે. આ જીવને એને રાગની અંદરમાં એને સંતોષ થવો કઈ રીતે થઈ શકે હે ને? ઈચ્છાઓની પૂર્તિના પ્રસંગમાં અને એવી જાતિના ઉપાયમાં એ કહે કે મને સંતોષ થાય તો કેવી રીતે સંભાવશે હે ને? સ્વભાવના બલ ઉપર, પૂર્ણતાના સ્વરૂપના બલ ઉપર ઈચ્છાનો અભાવ કરી લે તો સુખી થાય. એટલા માટે જૈન શાસન ને બીજા સંપ્રદાયોમાં એટલું બધું ડિફરન્ટ છે. લોકોમાં ઈચ્છાની પૂર્તિને સુખ કહે છે, અહીંયા ઈચ્છાના અભાવને સુખ કહે છે. બંનેમાં કોઈ મેજર ડિફરન્ટ છે હે ને? કોઈ જગ્યાએ મેળ જ નથી. પૂરેપૂર શિવનું વસ્તુનું સ્વરૂપ છે. જો અહીંયા લખ્યું છે, જો તે પુરુષને આગમ જ્ઞાન તત્વસંધાન સંયત્વનું ઉત્પત્તપણું હોવા છતાં પણ જો તે પુરુષ જરાક મોહમળ વડે લિપ્ત હોય. જરાક મોહમળ શું છે? કોને? ગુરુદેવસિંહને 19 વાર સમયચાર પર પ્રવચન કરવાનો ભાવ આવ્યો, એ શું છે? જરાક મોહમળ. ખ્યાલ આવ્યો કે હવે કેવી રીતે આપણા માટે ઉપયોગી છે એટલે આપણે કહીએ. જો પંચ પરમિષ્ટિમાં આચાર્ય પદ છે ને, આચાર્ય ઉપાધ્યાય પદ, આપણા માટે એમનું જે આચાર્ય પદ આપણા માટે તો મહાન છે. કે જે પણ ગાઈડલાઈન માર્ગદર્શન આપણે દીક્ષા લેવી હોય તો દીક્ષિત કરવાનું એ બધું કામ આચાર્ય સંઘમાં એ સંચાલન કરતા હોય છે. પરંતુ એમના માટે આચાર્ય પદ કેવું છે? બાધક છે. સામાં શ્રેણીમાં ચડવા માટે. જયારે જયારે મુનિરાજ શેરડીમાં ચડવાનો પુરસાદ કરે છે ત્યારે બાકાયદા લીગલી આચાર્ય પદ કે ઉપાધ્યાય પદનો ત્યાગ કરે છે અને એમાં બીજાની નિમણૂક કરીને જાય. એટલે આચાર્ય પદ જેટલો પણ વિકલ્પ ભાર અગર શ્રેણીમાં જવામાં બાધક હોય તો બાકીની જગ્યાએ આચાર્યત્વ પણ આપણે કરીએ છીએ એ આત્માની દ્રષ્ટિ કરવામાં કેટલું બાધક હોઈ શકે? ના ખ્યાલ આવ્યો? લીડિંગ કરીએ છે ને પાર્લામંડળમાં, મલાડ મંડળમાં, શામાં લીડિંગ કરીએ છીએ? મિથ્યાત્વમાં. મેં કર્યું મારા વગર તો અહીંયા પત્તું ના હલે હે ને? એ રીતે ચાલે છે. ખરેખર એ રીતે મિથ્યાત્વને એટલું મીઠું લાગે છે આને, એ રીતે છે. અને એ પ્રમાણપત્ર હોય છે આ બધા મિથ્યાત્વના, આમને કર્યું આમને કર્યું આમને કર્યું આમને કર્યું, એ રીતે હોય છે. એ રીતે છે. પેલું શું છે? કવિતા છે ને, મોહકી શું છે? હિંસિલા મિથ્યાત્વ કી ગલતી નહીં, મોહ કી ગહેરાઈયાં મિટતી નહીં. કેટલી ઠંડક લાગે અને 10 લક્ષણ પર્વમાં બધું આયોજન કર્યું હોય એને આમ ચાર જણ કહે કે ભવ્યનભાઈનું કેવું પડે અને એક બી વ્યક્તિને, છેલ્લા વ્યક્તિને પણ કાને સંભળાય એવી વ્યવસ્થા માઇક ની આ તે હે ને, તો કેટલી મીઠાશ લાગે, કેટલી લાગે. ઉદાહરણ છે, તમે એ ટાઈપના નથી પણ ઉદાહરણ છે કે હિમશિલામ લાગે કે ઠંડક. આજે મારું પ્રવચન સફળ થયું, આજનું મારું મંદિરમાં આવું સફળ થયું એને તમે એમ કહો ને કે શું ભાઈ તમે વિષયને ખોલો છો અને બાલની ખાલ કાઢીને ખોલો છો, અમારા માટે ઉપયોગી છે અને મને અંદરમાં હાશ થાય. તો કે હિમશિલા મિથ્યાત્વ કી, વાત કરે છે મિથ્યાના અભાવની, પોષણ કરે છે મિથ્યાત્વનું. એ ગાદીએ બેસી દે હલાવ્યું કે નહીં? એ જ્ઞેય માત્ર હતું, એ ભાવ આવી પણ જાય કદાચ તો કે જ્ઞેય માત્ર છે એમ કહીને તાત્કાલિક પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. કન્ફેશન ઇઝ ધેર, એના વગર ઉપયોગ સ્થાયી અને સ્થિર થઈ શકતો નથી. પરિણામ બહુ મૃદુ હોવા જોઈએ. કન્ફેશન એ બહુ મૃદુતા છે, પોતાની ભૂલોનો સ્વીકાર અને મારો રાગ, મારે આ મોહ આદિ એ રાગ, એના કારણે હું બહુ પરેશાન છું, એ નિર્ણય તો હોવો જ જોઈએ. મને કોઈ બીજો રાગ કરાવે ને બીજો કોઈ મને દ્વેષ કરાવે તો પ્રમાણની બહાર છે. હું સ્વયં સ્વભાવને સ્વરૂપને ભૂલીને કરું છું. અહીંયા તો કહે છે કે જેની એવી પ્રવૃત્તિ એટલી જબરજસ્ત થઈ ગઈ છે કે મતલબ કે જુઓ ને, આ મુનિરાજ માટે મોહ મળતી લિપ્ત થયા છે. કોણ? ઉપદેશ આપે છે, સંઘનું સંચાલન કરે છે, એને પ્રતિક્રમણ કરાવે છે, પશ્ચાતાપ લઈને આવે મુનિરાજ તો એને પ્રતિક્રમણ કરાવે છે કે નથી કરાવતા? તો પછી એ કયો ભાવ છે? મોહ મળને લિપ્ત થવાનો ભાવ છે, જેના કારણે મુક્તિ જેવું મોટું કામ અટકી જાય. તો જો કમસે કમ આપણને જેવી બાહ્યના પ્રભાવનાના ભાવ આવે તો એમાં ઉપાદે બુદ્ધિ તો છૂટવી જોઈએ ને. અગર એ જેને ઉપાદે બુદ્ધિ છૂટી ગઈ છે એને પણ એટલો ભાવ રહે છે તો કહે છે કે મુક્તિથી ચૂકી જાય છે અને ત્યાં આયુષ્ય થઈ જાય, આયુષ્ય સમાપ્ત થઈ જાય તો શું થાય છે? છઠમા સાતમાંથી નીચે આવી જાય છે, પ્રગતિ થઈ કે અધોગતિ થઈ. હલાવ્યું કે નહીં? ક્યાં મતલબ કે એટલો પ્રચુર આનંદનું વેદન કરતા હતા અને એક ચોકડી કશાના ભાવ પ્રમાણે આનંદ લઈ રહ્યા છે. આચાર્ય કુંકુદેવના જીવ કે દેવી અમૃતચંદ્ર દેવના જીવ, ઉમાસ્વામી દેવના જીવ ચોથા ગુણસ્થાને આવી ગયા તો કયો કયો વિકાસ કર્યો? શાના કારણે? આજે જરાક મોહ મળતી લિપ્ત થઈને એટલું નુકસાન થઈ શકે છે. આપણા માટે ભલે ઉપયોગી હોય પાંચ પરમાગમ, પણ એમનો એ ભાવ એમના માટે બાધક ભાવ, સાધક ભાવ નથી. કેવી વસ્તુનું સ્વરૂપ છે હે ને? હા હા, કેજો, નહીં તો સમય પૂરો થશે, ખ્યાલ નહીં આવે. આ રીતે છે. જો તે પુરુષ જરાક મોહમડ વડે લિપ્ત હોવાને લીધે શરીર આદિ પ્રત્યેની મૂર્છા, કહી એમ મૂર્છા ચારિત્ર સંબંધી વડે ઉપરક્ત રહેવાથી નિરુપરાગ ઉપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતું નથી. નિરુપરાગ ઉપયોગ નથી ને, નિર્વિકલ્પ ઉપયોગ નથી ને. સાહેબ તમે શું કરે, પાંચ પરમાગમ લખ્યા એથી મતલબ નથી. તમે વિકલ્પમાં આવ્યા ને, વિકલ્પની વિષય વસ્તુ સુધી જોવાની નથી, વિકલ્પ જ વ્યર્થ થાય. આપણે લોકો વિકલ્પની વિષય વસ્તુમાં ભેદ કરીએ છીએ. અમને તો વિકલ્પ આવ્યા ને તો એ આવ્યા તેથી શું મુક્તિના માર્ગનું કારણ થોડી બને છે? અના ના સાહેબ, નિમિત્ત કારણ તો બને છે કે ના? નથી બનતું નિમિત્ત કારણ બી. હલાવ્યું કે નહીં? જયારે તારું કાર્ય થાય ત્યારે એને કહી દઈશું કે આ નિમિત્ત હતું. કાર્ય થાય તે આ ગોરદેશીની દેન છે, બાકી શું મતલબ છે નિમિત્ત? આપણે ભગવાન નિમિત્ત છે, સમ્યક દર્શન હોય તો નિમિત્ત કહેવાશે ને. સમ્યક દર્શન થાય તો નિમિત્તનો આરોપ આપશો, નહીં તો કીર્તિ થશે. તો સામાન નિમિત્ત બનાવો છે બતાવી દો હવે. આજે પુણ્યબંધમાં વિતરાગી દેશ દેવ ભગવંતોને આપણે પુણ્યબંધમાં નિમિત્ત બનાવીએ, વિતરાગતામાં નિમિત્ત પણ નથી બનાવતા હે ને. અને એ નાતી નીચે ઉતરીને વેપારમાં નિમિત્ત બનાવી દઈએ છીએ. આપણે વેપાર ચલાવે ભગવાન, મંદિર આવીએ તો સારું ચાલે ને બિઝનેસ. એ તો અહીંયા વાત જ નથી મુમુક્ષુના જીવનમાં તો, પણ છે, ચાલે છે, ત્યાં ચાલે છે, વધુ ચાલે છે. નીચે ઉતરતા વાર નથી લાગતી, કેમ કે આને શું થાય છે, તત્વનો બહુ ઊંચો વાર. લાસ્ટ વાત કહું છું કે તત્વનો જે જબરજસ્ત અભ્યાસ કરે છે પરંતુ જે ઉપાદેપણું અને જે હેપણું નથી વર્તાતું, અથવા તત્વના નિર્ણયપૂર્વક જે અભ્યાસરૂપ વેદજ્ઞાનમાં પ્રતીતિ સુધી નથી પહોંચતો, તો શું થાય છે કે કાર્ય નથી થતું તો ડિપ્રેશનમાં આવી જાય છે. હવે આ બધી જ જગ્યાથી હટાવીને આત્માની વાતોમાં લઈ આવ્યા કે આત્માની વાતમાં તું રહે છે, આત્મામાં નથી જતો ને, એને તો કહે છે કે ડિપ્રેશન આવી જાય. ડિપ્રેશન આવી જાય એટલે પછી એને શંકા જાય છે. સૌથી મોટી તકલીફ આ થાય છે, એને તત્વમાં શંકા જાય છે કે નહીં બીજો કોઈ માર્ગ હશે, પહેલા કરતા થાય ઠીક હતું, તો ઉપાસાદીમાં ફરી લાગી જાય છે. અને એમાં બી કઈ મળતું તો છે જ નહીં, આજ સુધી નથી મળ્યું તો કે નહીં, એનાથી બી નીચે ઉતરી જાય છે. તો એના કરતા પેલા બધા કુદેવના દેવો છે ને એ લોકો કેટલા ખુશ છે બધા, તો પછી ત્યાં જઈને ચાદર ચડી આવે છે. છેલ્લે નીચે ઉતરતા વાર નથી થતી, ગ્રહિત મિથ્યાત્વમાં ઘૂસી જાય છે જીવ. એને કેમ કે એને આત્માની અનુભૂતિ પૂર્વક વિશ્વાસ ક્યાં કર્યો છે? એને ઉપરી ઉપરી વિશ્વાસથી કઈ નહીં થાય, કે ડિપ્રેશન બટતું નથી એટલે તત શોધે છે. અને કોઈ દવા બવા ના લાગુ પડે તો ઠીક છે, આપણે ક્યાં કોઈ દોરો આત્માને અડે છે, બાંધી દે ને ભાઈ, આ એમ કરીને એ રીતે ઘૂસી જાય છે કે નહીં? મેં સાંભળેલું છે આવું, એટલે કહું છું, જે છે હકીકત કહું. આમે અડે છે કે દોરો તો શું ફરક પડી ગયો, આપણે ક્યાં માનીએ છે? અને કદાચ એના થવાથી કામ થઈ જાય તો પ્રોબ્લેમ શું છે? આવી ગયો ને એના થવાથી થાય છે, તો એને આ તો એકદમ નીચે ઉતરીને વાત કહું છું તમને. અહીંયા એક એક છઠ્ઠા ગુણ સ્થાન વાળા જીવને પણ કહે છે કે નહીં, એ સાક્ષાત શુદ્ધો ઉપયોગ, નિરુપરાગ ઉપયોગ, નિરુપરાગ ઉપયોગ, રાગ રહિતનો ઉપયોગ કયો જોઈએ છે? શુદ્ધોપયોગ. એ શુદ્ધોપયોગમાં જો વર્તે ને એ બી કયો શુદ્ધોપયોગ? બી બે પ્રકાર પડે અપરમતના, સ્વસ્થાન અને સાતિશય. એને સ્વસ્થાન એ સાતમા ગુણસ્થાનના બે ભેદ છે, એક સ્વસ્થાન સાતિશય, સ્વસ્થાન પરમત અપ્રમત અને એક સાતિશય પ્રમત. તો સ્વસ્થાનમાં નિયમથી છઠ્ઠામાં આવે, પણ એ જે બીજા બી ભાગમાં એ જે પ્રયાણ કરે છે નિયમથી શ્રેણી ચડે, અને એમાં બી ક્ષૌક્ષમ સમ્યક તો હોય તો એ ત્યાં ઔક્ષમિક કરીને ચડે, અને જો ક્ષાયિક થઈને ચડે તો એ બી ઔક્ષમ બી ચડી શકે છે અને ક્ષાયિક બી, એ તો ફર્સ્ટ ક્લાસનો પાસ છે, બેમાં જઈ શકે એવી રીતે. એ પોતપોતાની યોગ્યતા ને પોતપોતાના પુરુષાર્થ અનુસાર થાય છે, પણ એ આ બધી જે ઉપરની વાતો છે સાતમા ગુણસ્થાન પછીની, ત્યાં જ વાસ્તવમાં જીવનું જીવંત જીવન ચાલુ રહે છે. અમે તો એને જ સાચો મોક્ષ માર્ગ કહીએ છીએ, સાક્ષાત મોક્ષ માર્ગ. અને એના નીચે જેટલા બી મોક્ષ માર્ગના કથન છે એ પરંપરા મોક્ષ માર્ગ કહેવું. કેમ પરંપરા? કેમ કે એ પૂર્વક થાય છે પણ એનાથી નથી થતું, પણ શુદ્ધોપયોગમાં જે આગળ જે ક્ષપક શ્રેણી વાળું વધે છે નિયમથી એ ભવે મોક્ષ જાય છે. એ અંતિમ ભાવ હોય છે જીવને, ક્ષપક શ્રેણી ચડવા વાળા જીવને, એનો બીજો ભાવ ના હોય શકે. અને એ પોતે તો ભાવનો અનુભવ જ નથી કરતો. મૂળ વાત તો એ છે, એ તો ચોથા ગુણસ્થાનથી ભવ દ્રષ્ટિમાં ભવનો અભાવ છે. અને ભવના અભાવનું મૂળ કૃત્ય કૃત્ય કાર્ય તો એને નિર્વાણ મહોત્સવમાં થાય છે. એ આખી આ પરમાત્મા બેઝ બતાવી દીધું તમને. આટલો ખ્યાલ આવી ગયો? હવે જઈએ આપણે ઉત્થાનની કાશ કમસે કમ ચાલુ કરી દઈએ, તો કાલથી 31મી ગાથા વિશેષ ખુલે. તો એ પ્રમાણે છે, એના પછી બી આવશે, આમાં ઘણી બધી બાબતો આવવાની. મજા આવી રહી છે આ વખતના પ્રવચન. મેં તો પ્રવચન સુધા સાંભળેલું છે, મેં મારા જીવનનો પ્રવચન કરવાનો પહેલો ગ્રંથ પ્રવચન સાર 8 વર્ષ ચલાવ્યું હતું. પ્રવચન સુધાનો એક એક શબ્દ ચરણાનયોગ ચુલિકા પર 600 કલાક ચર્ચા કરેલી છે. નય ઉપર 100 પ્રવચન છે, જે નય છે ને પાછળ 47 નય, અત્યારે ચાલી રહી છે 47 શક્તિ. કઈ ટાઈમથી ચાલી રહી, સાંભળી રહ્યા છે? કઈ ચાલી છે? અકાર્યકાળની શક્તિ કેટલા દિવસથી છે? આપણે ગુરુદેવના અહીંયાથી આત્મપ્રસિદ્ધિથી આત્મવ્યાપીથી 18મી વારના 19મી વારના બધી જગ્યાએથી, કેમ કે ત્યાં તો અઠવાડિયું ના હોય ને, ત્યાં તો લિમિટેશન નથી. એટલે બહુ હે 40 દિવસથી ચાલે. એટલે એમાં માલ છે, કેટલી જગ્યાએથી કેટલા એંગલ બતાવે. એટલા માટે ખરેખર ચક્રવર્તી કરતા ઊંચું ભાગ્ય છે આપણી પાસે, એને સાક્ષાત તીર્થંકર ભગવાનજી શ્રી મંદિર ભગવાનજી ફરમાવી રહ્યા છે. એ વાત આપણને અહીંયા ગુરુદેવશ્રીથી મળી છે. એનાથી વિશેષ કોઈ પુણ્ય આપણે જોઈતું જ નથી, જરૂર જ નથી આપણે. બરાબર છે કે નહીં? એટલે બહુ બહુ પોતાને એકદમ પોતાને બી થોડો પ્રોત્સાહિત કરવું જોઈએ જીવને, કે કેટલી ઊંચી ચીજો મળી. ક્યાંય બી તમે કોઈ બી એમ વેપાર આદિમાં જાઓ તો પણ આ સોચ નહીં હોય તો પરેશાન થઈ જશે જી. આ તે આ ના વગર સંભવ જ નથી. મારો દીકરો બી હવે રોજ કીધું, પ્રવચન કરીને જ જવાનું, દર્શનને સાંભળીને જ જવાનું. એમ એને પ્રાયોરિટી આપો, પછી બાકી બધું જોઈ જશે. ફિલ્ડમાંથી બહાર નહીં જવાનું. આની આની આપણી દિમાગમાં આપણા જ્ઞાનના પૂરા જ્ઞાન વૈભવમાં આ સોચ એવી રીતે સ્થાપના કરીને રહેવું કે કોઈ બી પરિસ્થિતિઓ આવે ને તો પણ જીવ નોર્મલ રહી શકે. આ બહુ મોટી વસ તુ છે. કેમ કે ક્યાંય મારે જરૂર જ નથી. જે દેહથી ભિન્ન આત્માના અનુભવ કરવાની વાત ચાલે છે, આવા મહાપુરુષો સુખી થઈ ગયા, તો દેહમાં થોડો રોગ આવે તો રડવાનો શું મતલબ છે? અરે દેહનો વિયોગ આવે તો શોક શાનો? શોક જેવી કોઈ વસ્તુ ક્યાં છે? અજ્ઞાનમાં શોક પેદા થાય. એટલે આપણે ત્યાં શોક સભા નથી હોતી, આપણે ત્યાં પ્રાર્થના સભા હોય. અમને વિતરાગતાની પ્રાર્થના છે. અમને અજ્ઞાન ચડ્યું છે માથે, તો આજે ખબર પડી કે આત્મા અને દેહ જુદા છે. આજે ખબર પડી કે દેહ તો હે ને આ પડી રહ્યો અને જીવ અત્યારે સ્વર્ગમાં રહ્યો. અમને એ ખ્યાલ આવ્યો કે બે જુદા છે. તો બહુ મોટી વાત છે. અત્યારે બહુ બધા ચાલે છે ને, અમને પ્રવચનમાં બોલાવે. એક છે મૃત્યુ મહોત્સવ, એક છે જીવિત મહોત્સવ, એક છે નિર્વાણ મહોત્સવ. તો અત્યારે બહુ બધા ચાલી રહ્યા છે. જીવિત મહોત્સવની પેટર્ન ચાલી રહી છે હમણાં. તો જીવિત મહોત્સવ ખ્યાલ છે ને બધાને? એટલે કે આપણે મરણ પછી જે વિધાન વિધાન કરાવે છે ને, તો એક વ્યક્તિ કહે છે કે નહીં મારી હાજરીમાં જ તમે એક દિવસની શિબિર રાખી દો. પછી કોને લાભ મારે? તો અત્યારે લાભ લેવો છે ને, એ નામ જીવિત મહોત્સવ. અને જીવિત મહોત્સવની જે વ્યાખ્યાઓ અમે કરી રહ્યા છે, જેની મનાવી રહ્યા છે, તો કહે છે કે પેલા મરે છે કે આત્મા એ તો બતાવ હે ને. જીવત્વ શક્તિથી સદા જીવે છે આત્મા, તો એવો અહેસાસ થઈ જવો, એનું નામ જીવિત મહોત્સવ છે. જો દરેક દ્રવ્યમાં જે સત નામની શક્તિ છે ને, એટલે કાયમી ટકે છે. દ્રવ્યત્વ શક્તિ છે એટલે પરિણમે છે. બધા દ્રવ્યોમાં આ રીતે એની સત્તા ટકીને બદલવાની, બદલાને ટકવાની વ્યવસ્થા છે. પરંતુ એકમાત્ર જીવિત જીવ દ્રવ્ય છે, બાકી બધા અજીવિત નથી. એને જળ છે, એનામાં ચેતન્ય પ્રાણ જ નથી. આત્મા એકલો જ જીવે છે, કેમ કે એનામાં ચેતન્ય પ્રાણ છે. બાકીના બધા તો જળ છે, તો જીવિત જ નથી. અને જીવિત જીવત્વ શક્તિથી સદા જીવે છે. તો હવે આ તો મહોત્સવ ચાલો, અહેસાસ કરી લે કોણ મરે. મરે બીજો મરવાની વાત તો છે જ નહીં અહીંયા, હે ને? મરે છે કોઈ, ટ્રાન્સફર થાય છે અહીંયાથી, સ્વર્ગવાસ જાય છે, તો હવે એ બી તો સ્વભાવ નથી. અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, એક જગ્યાએ સ્થાયી થઈને બેસવાનો આત્માનો સ્વભાવ છે. આત્માના પ્રદેશોનો સ્થિર રહેવો આત્માનો સ્વભાવ છે. ક્રિયાવર્તીનું શક્તિનું જે હે ને વિભાવરૂપ પંડમેન છે એ બી નથી શું હાથું. હવે અરેન્દ્ર ભગવાનને ક્રિયાવર્તી શક્તિનું કેવું પંડમેન છે? વિભાવરૂપ પંડમેન. એટલે એક સમયનો હજી બાકી છે, પછી દેહથી તે પછી પ્રદેશોથી સ્થિરતા અને પછી ક્ષેત્રથી ક્ષેત્રાંતરની સ્થિરતા, ત્યારે ચારિત્રની પૂર્ણ પ્રગટતા થાય છે. આ દ્રવ્ય સંગ્રહનું કથન છે, હે ને? એના પહેલા ભાવની સ્થિરતા તો 12માં આવી જાય છે, જીવન મુક્ત તો 13માં થઈ જાય છે, અનંત આવી જાય છે, ઇન્દ્રિયનું અવલંબન બી નથી હોતું. પરંતુ છતાં બી હજી ક્ષેત્રથી ક્ષેત્રાંતર એક સમય બાકી છે. મધ્યલોકથી બિરાજમાન જેટલા પણ હરિહંત ભગવાન છે એ જયારે સિદ્ધાલયમાં બિરાજમાન થશે તો એક સમયની યાત્રા બાકી રહે છે. એક સમયમાં બિરાજમાન થઈ જાય છે, વચ્ચે સ્વર્ગ બધું આવી જાય છે, રોકાતા નથી. ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી બાબતો છે સાહેબ, આ તો એટલી બધી વિતરાગ વિજ્ઞાનની વસ્તુ છે ને. આ જીવને પરમાણુ વિજ્ઞાનથી બહુ પ્રભાવિત છે, હે ને? આમને આમને આજે આવી હતી ને કે ભાઈ આ એની જે સ્કંદોના રચના ને આ રચના ને કોઈ મતલબ નથી, વિતરાગ વિજ્ઞાનનો મહિમા છે. એ રીતે ઘણી બધી ચર્ચાઓ છે. 31મી ગાથાનું આપણે ખાલી અથાનિકાનો પ્રારંભ કરી દઈએ છે અને આગળ કાલે ટીકા પર વિચાર કરીશું. જુઓ, તેમાં પહેલા જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. પહેલાનો અર્થ ખ્યાલ આવી ગયો ને? પહેલાનો અર્થ અહીંયા કે હજુ બીજી સ્તુતિ, બીજા સ્તરની સ્તુતિઓની ચર્ચા આગળ છે. પહેલાનો અર્થ આ પહેલા પ્રકારની છે, એટલે સ્તુતિનો પ્રારંભ થાય છે. જીતેન્દ્રિય જીન છે, અને પછી આગળ જીતમોહ જીન અને ક્ષીણમોહ જીન, એ આરાધનાની પૂર્ણતા 12મા ગુણસ્થાનમાં થાય છે. એને આરાધનાનું ફળ ત્યાં આવી જાય છે. આ તો આરાધનાનો પ્રારંભ થાય છે, એ રીતે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એમાં જો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નો પરિહાર કરી, આપણે અહીંયા વાત ચાલે છે કે અહીંયા શ્રદ્ધાજનિત ભૂલ છે, એ શંકર દોષ છે. એટલે શ્રદ્ધાજનિત ભૂલ ને મોટા મોટી કહેવું હોય તો શું કહેવાય? કે પોતાના બારામાં ગલત ફેમી, એનું નામ છે ગે ગાયક શંકર દોષ. એનું નામ છે શ્રદ્ધા જનિત ભૂલ. શું ભૂલ ચાલી રહી છે? પોતાના બાબતમાં શું ગલત ફેમી છે? કોઈને કહેશે આપણને આપણા બારામાં શું ગલત ફેમી છે? જો હું પરિપૂર્ણ છું, હે ને, તો આપણે અપૂર્ણ માનીએ છીએ. બરાબર છે? હું અનાદિ અનંત છું, અજર અમર છું, પણ આપણે શું માનીએ છીએ? જન્મ મરણ સહિત માનીએ છીએ. આ ખ્યાલ આવ્યો કે નહીં તમને? હું ત્રિકાલ શુદ્ધ છું, રાગ ભલે હોય પણ હું રાગરૂપે થયો નથી. દેહ ભલે સંયોગમાં હોય, ભલે દૂધ અને પાણીની જેમ સાથે રહેતા હોય, એટલું જ નહીં, ભલે હું માનતો હોય તો પણ હું જડરૂપે થયો નથી, એવો શુદ્ધ છું. વરદાન છે આપણને આ સ્વભાવનું. ખલાયું કે નહીં? તો હું છતાં હું એ શુદ્ધ માનતો નથી, હું તો અશુદ્ધ છું, અપૂર્ણ છું, હે ને? હું તો વાસ્તવમાં ક્ષણિક છું, હે ને? જો ક્ષણિક છું ને, ચિંતા તો ક્ષણિકની રહે છે, પરંતુ ક્ષણિકના આધાર ઉપર આખા જીવનની કલ્પના કરે છે. આ બી એક બહુ મોટું રહસ્ય. જેવી જીવનની એની કલ્પના કરી છે, એ જે પોતાની કલ્પના કરી છે એનો બેઝ ક્ષણિકતા છે, એટલે એ દુઃખી થવાનો છે. ખ્યાલ આવ્યો? અને પાછો ક્ષણિક પોતાને કાયમી તો માનતો નથી, જેવી રીતે કાયમી છે એવી રીતે નથી માનતો, અને જેવી રીતે કાયમી નથી એવી રીતે કાયમી માને છે. ક્ષણિકને નિત્ય માને છે, ધ્રુવ માને છે, અને જેવી રીતે હે જેવી રીતે ધ્રુવ છે એવી રીતે ધ્રુવને નથી માનતો. બરાબર? આપણી આપણા બારામાં ગલત ફેમી, હું કોણ છું? મનુષ્ય ગતિનો જીવ છું. તો કે ગલત ફેમી છે. હું પિતા છું, ગલત ફેમી. હું પુત્ર છું, ગલત ફેમી. હું શેઠ છું, ગલત ફેમી. હું શ્રોતા છું, ગલત ફેમી. હું વક્તા છું, હું ભગત છું, આ બધી ગલત ફેમી, હે ને? ભગવાન છું, હે ને? જ્ઞાયક છું, એ ગલત ફેમી. હજુ તો આવા વાળી છે. માની લો કે આ શું છે? રૂમાલ કે ગલત ફેમી છે. આ જ્ઞેય છે, આ જ્ઞેય છે. એ ચાલ ચાલવાની છે. હવે એના ઉપર જ છે બધી જ વસ્તુ, એના આધાર ઉપર ક્રિએટ થશે. એટલું બલ આવી શકે છે આપણી સોચમાં કે જીવને કોઈ પરેશાન કરવા બહારની પરિસ્થિતિ પ્રભાવિત થાય જ નહીં. જીવ એટલી સરસ વસ્તુ છે ખરેખર. આ તો સાધના કરવા જેવી છે, જીતી લેવા જેવી, આ વિધિ અપનાવવા જેવી છે. આ વિદ્યા નહીં સાધી, હું તો આને પારમેશ્વરી વિદ્યા કહું છું, ભેદજ્ઞાનની વિદ્યા. લાસ્ટ ટાઈમ ભેદજ્ઞાન પર બહુ મેં પ્રકાશ નાખ્યો હતો, તમને એમ બી કહી દઉં કે ભેદજ્ઞાનની એક શિબિર કરીશું આપણે. કે કે એને વગર મેળ જ નહીં પડે, જ્ઞાનનો યથાર્થ પ્રયોગ જે છે, જ્ઞાનનો સદુપયોગ છે એ ભેદ જ્ઞાન છે. જ્ઞાન તો છે પણ એનો પ્રયોગ સહી નથી કરતા આપણે, એનો ભેદજ્ઞાન રૂપી પ્રયોગ નથી કરતા. પેલા એ રીતે જેની આત્માનુભૂતિનો આધાર ભેદજ્ઞાનનો અભાવ છે, એ જીવો નિરંતર ભાવ મરણથી મરે છે, છતાં પણ એ જીવનું ક્યારે બી સત્તાનો નાશ થાય એવું મરણ થતું નથી. શું ગજબનું આપણી પાસે વાસ્તવમાં વારસો છે, અને શું ગજબનું આપણી પાસે વરદાન છે, અને કેટલી બધી મોટી વસ્તુઓ છે આપણે. અગર ત્યાંથી જોવાની આદત પડી જાય ને તો આજે જે આ ફેસ છે ને, આ ફેસ આપણને ક્યારે બી ખ્યાલ નહીં આવે કે હું છું એમ. આપણે ગ્રુપ ફોટો હશે ને એમાં કોઈ કહેશે કે તમારો કયો ફેસ છે તો નહીં શોધી શકે, એટલી તૈયારી થઈ શકે છે આનાથી. કે એની સાથે શું સંબંધ છે, કાળો હોય ગોરો હોય જે બી દુબળો પતળું હોય, એ મારી વાત જ નથી, મારી ચર્ચા જ નથી, ત્યાં સુધી હું છું જ નહીં, એ મારી મર્યાદામાં આવતું નથી, હું એને ક્યારે મારે એને મળવું થતું નથી, ક્યારે એકબીજાની સાથે કોઈ પણ પ્રકારનો મેળ નથી, અડવાનું થતું નથી, એને ન મળવાનું થાય છે ન અડવાનું થાય છે, તો શું મતલબ છે એની સાથે. એવા 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 બધા બહુ વિસ્તારથી ચીજો ખુલવાની છે, અને એવી આરાધનાનો આપણે પ્રારંભ ખોટો નાખવો જરૂરી છે કે જે શુદ્ધોપયોગમાં જઈને એની વિશેષ 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 લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એની વાત ચર્ચા પણ આમાં આજની ચર્ચામાં છે, 240મી ગાથા. હું કાલે એની 3 લીટી વાંચી છે, એટલી જબરજસ્ત છે કે આપણને ઘે ગ્યાકની જે વાત અહીંયા કરી છે ને 240મી ગાથામાં. આજે હું સામાન્ય કથન કરીશ, એમાં વિશેષ કથન કાલે બતાવીશ, અદભુત છે. એમાં લખ્યું છે, મેં એનો સ્ક્રીનશોટ બી લીધો છે એનો, એ પ્રવચનનો, એમાં કેવી રીતે હોય છે. ખરેખર બહુ આચાર્ય દેવે આપણી પાસે ગાઈડલાઈનમાં કઈ બાકી નથી રાખ્યું. હવે હું ખાલી વાંચું છું, જુઓ કે નહીં, પહેલાનો ખ્યાલ આવી ગયો ને, બીજા પ્રકારની પણ છે, ત્રીજા પ્રકારની પણ છે. એટલે અહીંયા આપણે જે શ્રદ્ધાજનિત દોષ છે એ દૂર થશે, પછી ચારિત્રજનિત દોષ છે એ આગળની જે આરાધનાઓમાં એનો અભાવ થશે, એ પ્રકારે આરાધના પૂર્ણતા થશે અને આરાધનાનું ફળ આવી જશે. ક્લિયર? હવે એની ચર્ચા હું 32-33 ગાથામાં જઈને કરીશ આગળ. હવે અહીંયાના દોષની વાત કહે છે, જ્ઞે જ્ઞાયક શંકર દોષ, અને પછી પરિહાર. સ્તુતિ પતી ગઈ ત્યાં આપણી, આત્માનુભૂતિ થઈ ગઈ, આત્માનુભૂતિ માટેની વાત છે. તો જ્ઞે કોને કહેવાય, જ્ઞાયક કોને કહેવાય, હે ને, અને શંકર દોષ ક્યાં બેઠો છે, એટલી ચર્ચા આપણે કાલે પ્રારંભ કરીશું. તો જ્ઞે કોને કહેવાય, જે બી કોઈ પદાર્થ આપણા જ્ઞાનમાં જલકે એને જ્ઞે કહેવાય, અને જેમાં જલકે એ વાસ્તવમાં એ જ્ઞાન છે, એ જ્ઞાયકથી અભિન્ન જ્ઞાયક જ છે. બરાબર છે? એ રીતે છે. તો એ પ્રમાણે જ્ઞે જ્ઞાયકની પદ્ધતિ છે. ક્યારે બી એવું જ્ઞાન ના હોય કે એમાં કોઈ જ્ઞે ના બને, અને ક્યારે બી એવું જ્ઞાન ના હોય કે જ્ઞાયકની રૂપ જ્ઞાયકરૂપ અનુભૂતિ ના કરતું હોય. આ બેની ચર્ચા હું કાલે વિસ્તારથી કરીશ, અને પછી એમાં એ હોવા છતાં બી શંકર દોષ ક્યાં બેઠો છે એ નિર્ણય કરીશું. તો પછી એ શંકર દોષ હવે આવી જ ગયો છે, દોષ આવી જ ગયો છે, તો એનો પરિહાર કેવી રીતે થાય એની પ્રવૃત્તિ પણ ઉત્થાનિકામાં જ આપણે જોઈ લઈશું પહેલા, અને એના પછી આચાર્ય શું પેટ ખોલ્યું છે એની ચર્ચા આપણે આગળ કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
નિષ્કામ અવસ્થાને પ્રાપ્ત રુજબાદિતી મહાવીર પર્યંત 24 જીરેન્દ્ર ભગવાન નો સમંદ રાધવી અજિત વીર પરંત વિશ્વરમાન જીરેન્દ્ર ભગવાન નો અદ્યજન મંદિરમાં બિરાજમાન અખંડ સાધના પ્રતિક એવા શ્રી બાહુબલી મનેન્દ્ર ભગવાન નો જય સાધુવાદ રૂપ અનેકાંતમાં સમય સારાદી સમસ્ત જીવવાણી માટનો બ્રહ્મત પ્રમાણ દિશામાં જોનારા કલિકા સ્વરૂપના દેવ કંકુનાદી સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાનનો સમય સ્વરૂપે મીઠા મધુરે મોરીને નાથ સંભળાવનાર અંભક્તોને ભાવ સમુદ્રમાંથી ઉગારનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાનગરી દેવનો જય ધન્ય અવતાર પ્રશંભર્તો પૂજ્ય ભગવતી માતાનો અપર કૃપાળુ અસરનાથ નિષ્ણાતા દેવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્મા જય શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ ને નિજ નિધિ નિજ નિપકાર સત્યારે સર્વ નિકાંત નિત્ય વદ જ્ઞાની માતને